प्रवचन नंबर 451 तारीख 12/4/1957 मिनिट नियमसार गाथा 38 तथा श्लोक 54।
અને અતિ આસન ભવ્ય એને 101 બાકી છે, એને 101 તારી કહેવાય. 101 તારી એટલે અત્યારે મન પ્રિય છે, અહીંથી દેવમાં જાય છે અને દેવમાંથી નીકળી મનુષ્ય થાય, ચોથા કાળમાં જન્મે, ત્યાં સાધના પૂરી કરી અર્યંત તરીકે થઈ જાય, એને 101 કહેવામાં આવે છે. અત્યારે આ પંચમ કાળમાં પણ 2500 વર્ષ થયા ભગવાન મહાવીરને નિર્માણ થયા, એમાં 101 જીવો પણ થયા હતા. અતિ આસન ભવ્ય એક જ ભવ જેને બાકી છે, એવા 2500 વર્ષમાં 101 જીવો થયા. એ થયા એ અત્યારે સર્ગમાં છે અને જ્ઞાતિ નીકળીને નિર્વાણની પ્રાપ્તિને થઈ જશે. જેમ કે શ્રીમદ રાજચંદ્રજી, જેમ કે સોગાનીજી, આ બે જીવતો અત્યારે આપણી સામે વર્તમાનમાં છે તેને આપણે જાણી શકીએ છીએ. આપણા પરિચયમાં પરોક્ષ અને પ્રત્યક્ષ છે, બીજા કેટલાકના નામ આપણે જાણતા પણ નથી. પણ પંચમ કાળમાં પણ પોતાની સાધના કરી અને 101 ગુરુ થઈ શકે છે, એક જ ભાવી. અને વર્તમાનમાં પણ, વર્તમાન કાળમાં પણ જે પ્રસિદ્ધ ન હોય એવા અપ્રસિદ્ધ જીવો પણ 101 હોઈ શકે છે. નિષેધ ન કરાય કે આ પંચમ કાળમાં 101 ક્યાંથી હોય, દુર્ભવી હોય એમ નથી, નિકટ ભવી નહીં પણ અતિ નિકટ એવા જીવો પણ વર્તમાનમાં આ કાળમાં ભારતની અંદર છે એમ કહું છું. કે કોણ છે એ કહેવાની વાત નથી. જ્ઞાનની અચિંત્યતા કાળ રહેલી છે, એ કોઈ એવા જ્ઞાનની નિર્ફળ પર્યાયમાં એને ભાર થાય છે. એવી સ્થિતિ અત્યારે છે કે એ 101 થઈ શકે છે. સાધના કરી સ્વર્ગમાં જઈ જ્ઞાનજીને મોક્ષ, બસ આ છેલ્લો ભવ મનુષ્યનો હોય એનો, આ ભવ જે અત્યારે છે ને એનો છેલ્લો ભવ મનુષ્યનો હોય. પંચમ કાળમાં એ મનુષ્ય તરીકે ના આવે, એ મનુષ્ય તરીકે આવશે. તો ચોથા કાળમાં સ્વર્ગમાંથી નીકળી સાધના પૂરી કરી શ્રીમદ રાજચંદ્રજીને સોગાનીજીની એવી સ્થિતિ છે. ગુરુદેવે તો ત્યાં સુધી પ્રગટાવ્યું કે અમે ચોથા ભાવે જયારે સાધના અમારી થશે ત્યારે દીક્ષા લેશું. અમે મુનિ દીક્ષા, દિગંબરે દીક્ષા એ દેશો ત્યારે અમે નમો સિદ્ધેભ્ય કરશું. એ શંકરનું દ્રવ્ય હોય એ નમો અર્યંતાણ નક્કી, નમો સિદ્ધેભ્ય સીધો ને સર્વ સીધો ને નમસ્કાર કરું છું. અમે જયારે સિદ્ધને નમસ્કાર કરશું ત્યારે જે સિદ્ધ ભગવાન થશે એને અમારો નમસ્કાર પહોંચશે. આવી સ્થિતિ રહી છે. તો કહે છે કે તું આત્માની સાધના કરી લે, ઉપાય ઉપાદેય તત્વને શોધી લે. ઉપાદેય તત્વને શોધતા આ ઉપાદેય આ હે છે, પર્યાય માત્ર એ છે કે પર્યાય કોઈ અહંબુદ્ધિ કરવાયો નથી, મમત કરવાયો નથી. કર્તાનું કર્મ પણ બનાવવા અને જ્ઞાનનું ઉપદેય પણ બનાવવાનું છોડી દે ત્યારે ભગવાન આત્માને દર્શન થશે. એવી સાધના કરી લે તો આ ભાવમાં પણ બહુ જીવ વિરલા હોય, વિરલા હોય, કાવકારી બધા ઘણા ના હોય, કોક વિરલ જીવ પણ હોઈ શકે છે. નિષેધ ન કરાય કે અત્યારે પંચમ કાળમાં કોઈ એકાવતારી ન જ હોય એવો નિષેધ કરી શકાય નહીં. કોઈ એકાવતારી હોય, કોઈ 4 ભવે, કોઈ 6 ભવે, કોઈ 8 ભવે, એમ જાણાના જીવો પણ હોઈ શકે છે. જે કેવડી ગમ્ય કહે છે કે આવો આત્મા અતિ આસન ભવે જીવોને બહુવચન છે, જીવને નહીં. આવો આત્મા અતિ આસન ભવે જીવોને, આવો આત્મા ઉપાદે છે. એટલે કે એ મારી જીત છે, જ્ઞાય ભાવ તે મારી જીત છે. તે મારો નહીં ગણ, મારા ની રાત મારો નહીં, કુટુંબ કમેલા મારા ની ધન ધાન્ય દાસ દાસી મારા કઈ નથી. મારે ન્યાય આપતો નથી. એક ભાવ ની સગાઈ છે કે ના, એક ભાવ ની સગાઈ નથી. એ સગાઈ છે તોડી ના, એને નિમિત્ત ન બનાવો તો રાત, નિમિત્ત બનાવી તો રાત થશે, અને એને ધ્યેય બનાવી તો ઇન્દ્રિયના અનુભવ થશે. એ મારું કર્મ પણ નથી ને મારું ધ્યેય પણ નથી. કોના પુત્ર અને કોના પિતા કાંઈ લેવા દેવા નથી. બધા કલ્પનાના આ મોહના પ્રકારો છે. મોહના પ્રકારમાંથી આવો રાસ દેશ ઉભો થાય છે. અતિ આસન ભવે જીવોને બહુવચન લીધું. એવા નીચ પરમાત્મા સિવાય, જે કાયમ પરમાત્મા થયું ને, એને નીચ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાદે નથી. એટલે ભગવાન આત્મા સિવાય કોઈ ભાવ કે કોઈ દ્રવ્ય મારા નથી, કોઈ મને શરણ નથી. કોઈ શરણ નહીં થાય તો, અને આત્માનું શરણ લેવા જાય તો આત્મા કોઈ બી ના નહીં પાડે, શરણ આપશે. પણ એને શરણ લેવા નથી તો સુખને માટે આપવા મારે છે, જેમાં સુખ નથી એમાંથી મેળવવાની પ્રાપ્તિ કરે છે. પાંચ ઇન્દ્રિયના જે વિષયો છે બહારના, એમાં સુખ નથી અને એમાંથી સુખના જામા નાખે. બ્રજવ્યજી શાંતિ થઈ નિજ પરમાત્મા સિવાય ભક્તિના ક્યારે કામ કરે છે? એક આત્મા સિવાય કોઈ પર ભાવ કે કોઈ દ્રવ્ય ઉપાદય નથી અને શરણ નથી. એ આડત્રીસ ગાથાની ટીકા પૂરી થઈ. હવે 38મી ગાથાની ટીકા પૂરું કરતા ટીકાકાર મુનિરાજ પોતે શ્રી રત્નકોલ મંદારી જેવો શ્લોક કહે છે. આ ટીકાકાર છે ને પોતે એ ટીકાનો શ્લોક કહે છે. આ મુનિરાજ છે ને એ ભાવિ નિશુંકર છે. કંઠ 212 કળો છે, 212 નંબરનો કળો છે. પોતે તીર્થંકર છે, થવા નથી. હો અત્યારે તો મુનિ છે, અત્યારે મુનિ દશામાં છે, આથી સ્વર્ગમાં જશે. ત્યાંથી પછી જયારે તીર્થંકરની પરિયાનો કામ આવશે ને, ત્યારે તીર્થંકર થઈને મોક્ષ વધારે. ઘણા જેવું તો સામાન્ય કેવળ થઈને મોક્ષ જાય, પણ કોઈ કોઈ જે ગુરુદેવ તીર્થંકર થઈને મોક્ષ વધારે. પછી 12 નંબરનો શ્લોક છે. પાનું 259 છે મારા બીજા માવો. 212 નંબરનો શ્લોક બરાબર શ્લોકા. જો શુદ્ધ દ્રષ્ટિવન, શુદ્ધ દ્રષ્ટિવનમાં તો બે અર્થ થાય. દ્રષ્ટિવન તો મિથ્યા અને સમ્યા, દ્રષ્ટિવન નથી. દ્રષ્ટિમંતમાં તો બે અર્થ નીકળે, પણ આમાંથી બીજો અર્થ ના નીકળે. શુદ્ધ દ્રષ્ટિમંત સમય દ્રષ્ટિ, શુદ્ધ વિશેષણ લગે છે ને એટલે સમય દ્રષ્ટિ છે. જીવ એ સમજે છે કે પરમ મુનિને, પરમ સાધુને, મુનિને, પૂજનીક આચાર્ય ઉપાધ્યાય સાધુજીને તપમાં એટલે સ્વરૂપની અંદર રમણતામાં, નિયમમાં, સમય દર્શના ચારિત્રના પરિણામમાં, સંયમમાં, ઇન્દ્રિય નિગ્રહ અને સર્વ ચારિત્રમાં, શુદ્ધ આત્મામાં રમણતા તે ચારિત્ર છે. સદા આત્મા ઉદ્ધ રહે છે. આ જ્ઞાનમાં આત્મા, દર્શનમાં આત્મા, ચારિત્રમાં પણ આત્મા, સામાન્ય મહાત્મા, પ્રતિક્રમણ મહાત્મા, આલોચના મહાત્મા, પ્રત્યાખ્યાનમાં આત્મા આત્મા ઉર્ધ્વ રહે છે. કોઈ પણ પરિણામ પ્રગટ થાય એમાં આત્મા ઉર્ધ્વ એટલે મુખ્ય રહે છે. પર્યાયો ગૌણ થઈને જણાય છે અને સ્વભાવ મુખ્ય થઈને જણાયા કરે છે. શું કહ્યું? વિકાળ સામાન્ય ઉપાધિ તત્વની દ્રષ્ટિમાં આવ્યો, શુદ્ધ દ્રષ્ટિવન સમય દ્રષ્ટિ થયો, એને પોતાનો શુદ્ધ આત્મા જ મુખ્ય રહ્યા કરે છે. પર્યાયોમાં જણાય છે પણ પર્યાય મુખ્ય થતી નથી. સંવર્ણમાં પણ આત્મા સંવર જણાય છે પણ ગૌણપણે જણાય છે. સંવર્ણનો વિષય શુદ્ધ આત્મા મુખ્યપણે જણાય છે. જે ઉપાધિ તત્વ છે તે મુખ્યપણે જણાય છે અને જે હેય તત્વ છે એ ગૌણપણે જણાય છે. એ પણ સવિકલ દશામાં આટલો ભેદ છે. અનુભવ કાળમાં તો એ ભેદ દેખાતો નથી. અભેદ થઈને અભેદ થઈ જણાય છે. અભેદમાં અભેદ થઈને, અભેદમાં અભેદ થઈને એવું અભેદ નહીં જણાય છે. જ્ઞાનમાં દ્રવ્ય પર્યાયનો ભેદ જ્યાં દેખાતો, નિર્મળ પર્યાય અને નિર્મળ પર્યાયનો વિષય એવો ભેદ અભેદ નહીંમાં નથી. કહે છે જો સદા આત્મા ઉર્ધ્વ રહે છે, મુખ્ય રહે છે. જે લોભી જીવને, લોભી જીવને મુખ્ય શું કહે? પૈસો મુખ્ય, મુખ્ય બાકી બધું ગૌણ, બાકી બધું ગૌણ થઈ જાય. કારણ કે કોઈ કશાય મુખ્ય હોય અને કોઈ કશાય ગૌણ થઈ જાય તો જે લોભી જીવને પૈસો મુખ્ય હોય, આ દ્રષ્ટાંત છે. એવો બનાવ હોય કે દુકાળ પર દુકાળ કરવા મળ્યા અને એ વખતના જૂનાની કાળમાં જમીનમાં અનાજ ડાટા શું એને કહેવાય? કોઠા અંદર ખાડા ખોદી અને સિમેન્ટનું બધું સરખું કરી અને અનાજ કરી તેની માટે ધોળવાળી જેવી થતી ગયા. એટલે સુરક્ષિત જીએ સડેલી જમીનમાં અંદર ઠંડક હોય, ઉપર ગરમી હોય અંદર ઠંડક હોય તો એવું બનાવવા ગયો. દુકાળ પર દુકાળ પર આવેલા તો બાજરો ને ઘઉં ને ચોખા અને ભાવ બધા બધા મળ્યા. એ ફક્ત પાલીનું હતું, માપ્યું પાલી. એક પાલીના 2 રૂપિયા, 3 રૂપિયા, 4 રૂપિયા સતત હતા. એક પાલી જુવારના 50 રૂપિયા થઈ ગયા. ખાવા પડે નહી જુવારની પાલી, જુવારના 50 રૂપિયા. તો જુવાર વેચવાનો આવ્યો કે શેઠ જુવાર લેવી છે? હા લેવી છે. સ્વભાવ કે 50 રૂપિયા કે નહીં 50 રૂપિયામાં જોતી નથી. પૈસાનો ઢગલો પડ્યો જોજો. આ લોભ કશાયની મુખ્યતામાં ભૂખો મરી જાય પણ 50 રૂપિયાની પાલી લે નહીં. બરાબર એવું બન્યું ભાઈ, એવું જ બન્યું. બન્યું એટલો બધો ભાવ વધારે તો કાળા બજાર કરે તો 50 રૂપિયાનો હોય, 50 રૂપિયાનો કાંઈ નહીં. તમારી ઈચ્છા ન લેવું હોય તો બીજું કઈ નહીં. આ તો મારે આ ભાવે વેચવી છે, સીધી વાત છે. એ નથી લેવી. એમ કરતા કરતા બીજું આવ્યો 55, બીજો આવ્યો કે 60. અરે બોલો 50 ને કઈ નહીં જો તું 60 ને થઈ તો કઈ ફાયદો નહીં લો. 4 થી 70 એમને ભૂલો ભાઈ પૈસાનો ઝઘડો, પૈસાનો લોભ કશાય. કોઈને માન નહીં, કોઈને લોભ નહીં, કોઈને ક્રોધ નહીં. મુખ્યતા હોય કશાયના પટા છે ક્રોધ, માન, માયા ને લોભ. આ તો દ્રષ્ટાંત જ છે. એમને મરી ગયો શેઠ. પછી બોલા બધા એવા જુવાર વેચવાળા, અરે આ શેઠ ભૂખો ભરી ગયો, અમે 50 રૂપિયા આપવા આવ્યા હતા જુવાર લીધી નહીં, રોટલો ભરીને ખાતો ખરો. કેમ મરી ગયા? કે અનાજ વગર મરી ગયા. બધા બધા ના અમે અનાજ આપવા તો આવ્યા હતા. એની પાસે પૈસા નતા. અરે એની પાસે તો નગર શેઠ કેવો છે માણસ, સોના અને સોનાની પાછળ ને ચાંદી ને બધું ઘણું થઈ ગયું, નીકળ્યું બધું પણ ભૂખો કરી પૈસો ખર્ચે. એની રાજકોટમાં પૈસા વાળા આવકે ઘણી પારાજી અને રોટી ઉપર એસી વર્ગ પણ હાલી ને જાય. 2 રૂપિયા એ વખતે 2 રૂપિયા હતા. કુટરના આનંદ ભોગવાય છે એની મુખ્યતા નથી. અભોક્તાનુભૂતિ તો અમને આત્મા જ જણાય છે. એ સુખ પ્રગટ થાય છે, સુખ વધે છે જાણીએ છીએ, પણ એની પણ ઉપેક્ષા છે, એના પ્રત્યે પણ અમને ઉદાસીનતા છે. ધર્મ જ્ઞાન પ્રગટ થાય છે પર્યાય, એના પ્રત્યે પણ સાધક ઉદાસીન છે. ધર્મ જ્ઞાન માં પણ ધર્મ જ્ઞાન મુખ્ય નથી, ધર્મી મુખ્ય છે. ઉર્ધપણે આત્મા મુખ્ય આવી સાધકની અવસ્થાઓ હોય છે. સર્વ તત્વો માં જે એક સાર છે, તત્વો બહુવચન કહ્યું ને, સર્વ આગળ લગાવ્યા ને તત્વો, તો સાર તત્વો જે કયા, જીવ અજીવ આશ્રમ સંવર્ત નિરાબંધને ભોગ, એ સાતે તત્વ પરિણામ રૂપ હોવાથી આત્માથી ભિન્ન હોવાથી એ પરદ્રવ્ય છે, એ પરદ્રવ્ય ઉપાધિ નથી, સ્વદ્રવ્ય આત્મા ઉપાધિ છે. એવા સર્વ તત્વોમાં જે એક સાર છે, ઉપાધિ સારના એક ઉપાધિ છે, સાત ઉપાધિ નથી, સાત માંથી કોઈ ઉપાધિ નથી, પણ સાત માં રહેલો અન્વય ધ્રુવ પરમાત્મા સામાન્ય 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 જે ઉજ્જૈનીને વિશે નહીં, આ સાત પર્યાય તો પ્રગટ થાય ને નાશ થાય, પ્રગટ થાય તે હું નહીં, જે પ્રગટ છે તે હું. માટે એક સાધના એક આત્મા ઉપાધિ છે, જે સમર્થ નાશ પામવા એવું ભાવોથી દૂર છે. જે સાત તત્વો કયા, એ નાશ પામવા એવું ભાવો છે. જીવના પરિણામ જે દસ પ્રકારના પ્રાણીનો તો નાશ થાય, અજીવના વિકલ્પનો તો નાશ થાય, આશ્રમનો તો નાશ થાય, આશ્રમના નિરોધપૂર્વક સંવર્ત પ્રગટ થાય એનો પણ અભાવ થઈ જાય, શુદ્ધિની વધી નિર્ધારણનો પણ અભાવ થાય, અને મોક્ષનો પણ એક સમયની આયુષ હોય છે એ પણ અભાવ ઉપાડે છે. એ નાશ પામવા એ ભાવો છે, સાતે પ્રકારના પરિણામો આ ક્ષણિક છે, અનિત્ય છે, નાશ પામવા એ ભાવો છે. અને ભગવાન આત્મા નાશ પામતો નવીન ભૈયા નવીન ને, ભગવાન આત્મા અવિનાશી છે, કોઈની નાશ ન થાય. સર્વ તત્વો માં બહુવચન, સાત તત્વો પર્યાયુ તત્વો અથવા પરદ્રવ્યોમાં જે એક સારના ઉપાધિ છે, અને સમર્થ નાશ પામવા એવું ભાવથી રહી ચતુર એટલે સાત તત્વોથી રહીત આત્મા છે. બસ પરિણામથી સહિત પરિણામથી સહિત પરિણામથી સહિત પરિણામથી સહિત આવી મીઠા બધી થઈ ગઈ છે, અનંતકાળથી છે પરિણામથી રહીત માને સહિત, અને સહિતની માન્યતા કરે તો મીઠા તો છે. આ નવ તત્વ સ્વરૂપ શુદ્ધ આત્મા અનુભવ એ મીઠા તો છે. શુદ્ધ આત્મા તો નવ તત્વથી ભિન્ન છે, સાત તત્વથી રહી છે, રહીત હોવા છતાં સહિત માને છે, રહીતમાં આવતો નથી. એ રહીતમાં આવે તો સહિતનું જ્ઞાનપણ, રહીતનું સંધાન જો થાય તો નિર્મળ પર્યાયથી સહિત છું એવું જ્ઞાનપણ, રહીતનું ભાન ને સહિતનું જ્ઞાન. શું કહ્યું? પરિણામ માત્રથી રહી મારો શુદ્ધાત્મા અનુભૂતિ થઈ, પરિણામ માત્રથી રહી એવું શ્રદ્ધાન થાય ભાન, ત્યારે અનુભવતા અનુભવ થતા વ્યક્ત નિર્મળ પર્યાયથી સહિત છું એવું જ્ઞાન થાય. ભાન એકનું એટલે જ્ઞાન જ્ઞેયનું, ભાન દ્રવ્યનું, ભાન એટલે શ્રદ્ધાન. સમસ્ત નાશ પામવા એવું ભાવથી દૂર છે. આ સાત પ્રકારના ભેદ કયા પર્યાયના, એનાથી દૂર ના ભગવાન આત્મા ઉપાધિ રહી છે, રહી છે દૂર એટલે રહી. જેણે દુર્વાર કામને નથી કર્યું છે, આ વિષયને કષાયની ઈચ્છા કરવું ને ભોગવું એવી જે ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે, એ જ્યાં આત્માનું અવલંબન કર્યું ત્યાં એ ઈચ્છાઓ નાશ પામે છે. એ નાશ પામવાના કારણ સ્વભાવે આત્મા રહેલો છે, એનું અવલંબન લેતા કામ વાસના મરી જાય, વિષયને કષાય કરવું ને ભોગવવું. વિષય કે પાંચ ઇન્દ્રિયના વિષયને જાણવું, મર્યાદા જોઈએ છે એને જાણવા માટે. આ વિષય કહેવાય, વિષય એટલે ભોગ નહીં. પાંચ ઇન્દ્રિયના વિષયને જાણવાની ઈચ્છા એમના વિષય, અને કરતા બુદ્ધિ હોવાથી કરવાની ઈચ્છા થાય, આ કરું આ કરું આ કરું એવી ઈચ્છા, એ વિષય એને કસાય છે. એનાથી ભગવાન આત્મા ભીત છે, એનો અવલંબન લેના આ બધું નાશ પામી જાય. કરતા બુદ્ધિ જે પાપનું પ્રશ્ન ખેડનાર કુવાળો છે, ભૂલ ને પાપ બે પાપ છે. પાપને તો સૌ કોઈ પાપ કે પણ પૂજને પણ પાપ કહેનારા કોઈ બિરલા છે ધર્મમાં. પૂજને પણ પાપ કહે. એકવાર આ વાત આવી કલકત્તામાં છે કે બીજે રતનલાલજી બેઠા, શું કહ્યું ભાઈ આપે? એ કહ્યું પૂજ પણ પાપ છે. શાસ્ત્રમાં છે, વાત શાસ્ત્રમાં છે. તમે ગુરુદેવ પાસે બહુ રહ્યા છો એટલે એમ કે પુણ્ય પણ તમે પાપ કયો છો એ ઘણાને ખટકે છે. એમ કે પુણ્ય ઉપાધે ને પાપ એ છે, બે ભાગલા પડ્યા ગોળ સંસારમાં રાખ. પુણ્યને પાપ બે અભેદ છે, અભેદ છે, છતાં કોઈના ભાગલા પડે. પુણ્યને પાપના બે ભાગલા પડ્યા ત્યાં પુણ્ય ઉપાધે ઠીક અને પાપ ઠીક એમ લાગ્યા વિના એમ કે બે ભાગલા પાસે ગોળ સંસારમાં એમ નથી. આ કુંકુંદ આચાર્ય ભગવાનનું પ્રવર્તન સાર ગાથા નંબર 77 આવો પાઠ છે. હા, છે અભેદ અશુદ્ધ ભાવ કર્મ એક જ પ્રકાર, પુણ્યને પાપ બે સમાન કક્ષાએ બંધનું કારણ. એક સોનાની બેડી અને એક ધોરાની બેડી. સોનાની બેડી એ બાંધે કોઈને ગમે ભોગીભાઈ, સોનાની બેડી ધોરાની નહીં. આ પાડો કે ના પગે સોનાની બેડી ના પાડે ને કોણ બંધાય? આ કુંજની મીઠા થાય વર્ગી કુંજ અને કુંજના ફળની માછામાં ભાવ હારી જાય છે. કુંજ પાપથી ભીન પરમાત્માને જોતો નથી. પાપરૂપી કુંજ અને પાપ બે બે લઈ લો એ વૃક્ષને છેદનાર, એટલે ત્યાં આત્માનું અવલંબન કર્યું ત્યાં કુંજ પાપની એકતા તૂટી જાય, એટલે અભેદ પણ જણાય જાય અને પછી અભાવ થઈને પરમાત્મા થઈ જાય, એટલે એકતા તૂટે અને પછી એનો સહયોગ પણ વિયોગરૂપ થઈ જાય. અત્યારે વિયોગ પણ જણાય તો વિયોગ થાય, અત્યારે સ્વભાવ પણ જણાય તો કોઈ વિયોગ નહીં થાય, અને કોઈ પાપ આવશે તૂટી ત્યાં કરશે. અત્યારે ના પાકે કોઈ પાપ મારી ચીજ નથી. મમત્વ કર્મ આશ્રો થતો છે, વિકાર છે, વિભાવ છે, આ મલિન ભાવ છે. હું તો પવિત્ર પરમાત્મા છું. જે પાપનું પ્રશ્ન છેદનાર કુહળો છે જ્યાં સુધી આત્માનું રસ કર્યું ત્યાં પુણ્યને પાપની એકતા બધી છૂટી જાય, સ્થિરતા વધતા કોઈ પાપનો અભાવ થઈને પરમાત્મા થઈ જાય. આ તો કોઈ શાસ્ત્ર છે, ભગવાન થવાના શાસ્ત્રો છે. ભગવાન તો છે દ્રવ્ય પણ પર્યાય પરમાત્મા થઈ જાય છે. દ્રવ્ય તો બધા પરમાત્મા છે પણ પર્યાય પરમાત્મા કરતા નવી પ્રગટ થાય છે. જે શુદ્ધ જ્ઞાનનો અવતાર છે, બોલો, રાગનો અવતાર નથી, આત્મા ઇન્દ્રિય જ્ઞાનનો અવતાર નથી, શુદ્ધ જ્ઞાનનો અવતાર છે. શુદ્ધ જ્ઞાન હોય છે અવતાર, એટલે એવો જ એનો સ્વભાવ છે. અનાદિ અનંત જે સુખ સાધનનો કુલ છે, દુઃખનો તો છાંટો નથી એમાં. ચાર પુત્રીના રખડનારા જીવો એનું સુખ એની પર્યાયમાં દુઃખ છે, એના સ્વભાવમાં દુઃખ. પાણી મલિન થયું ને તો પર્યાયમાં મલિનતા છે, પાણીનો સ્વભાવ તો સ્વચ્છ રહી ગયો. એક સમય બે અંશે, એક મલિન અંશ અને પૂરું સ્વચ્છ 100%. ત્યારે પટકડી નાખે અને મેલ ચાલ્યો જાય. અને સ્વચ્છતા આવી ક્યાંથી? કે પટકડીમાંથી સ્વચ્છતા આવી, મેલ ગયો એમાંથી સ્વચ્છતા આવી, કે શક્તિમાંથી વ્યક્તિ થઈ? આ તો બુદ્ધિગમ્ય બધા પરિણામ છે. શક્તિમાં સ્વચ્છતા પડી કે પાણીની દળમાં, એ પટકડી નાખના મલિનતાનો અભાવ થાય છે અને સ્વચ્છતાનો ઉત્પાદ થાય છે. એ સ્વચ્છતા શક્તિની વ્યક્તિ છે, મેલની વ્યક્તિ નથી, પટકડની પણ વ્યક્તિ નથી, પાણીની પર્યાય છે, નિર્મળ પ્રગટ થાય છે. એમ જે સુખ સાધન પુરુષ ભગવાન આત્મા સુખ હોય છે, આત્મા દુઃખી છે, ઘીના ઘડા જેવું કથન છે. જીવ દુઃખી પછી ઇન્ટુ કુમાર કહી દઉં છે તે સુખમય છે, દુઃખમય હે ઘીનો ઘડો, ઘીનો ઘડો કેમ ને બોલું, ઘીનો ઘડો એટલે માની દેવા ઇન્ટુ કોમા, ઘીનો ઘડો પછી છે તે માટીમય છે, ઘીમય એમ જીવ દુઃખી બસ છે તે સુખમય છે અને દુઃખમય ત્યારે એ પર્યાયમાં દુઃખ હોય. ક્યાંની વાત છે? પરમાત્માની વાત નથી. નાકીનો જીવ અત્યારે નાકીનો જીવ લો, જીવ દુઃખી, નાકીનો જીવ દુઃખી, નાકીનો જીવ દુઃખી છે તે સુખમય છે દુઃખમય. પર્યાયમાં દુઃખ છે ત્યારે દ્રવ્યમાં સુખ ભર્યું છે. એવા સુખમય આત્માનો ઉલંબ લેતા પરિણામમાંથી દુઃખનો અભાવ થઈ જાય ને પરિણામમાં સુખ પ્રગટ થાય ને પછી પૂર્ણ સુખ પ્રગટ થાય. જે સુખ સાગરનું પૂર છે વિશ્વાસ નથી આવતો એને, લક્ષ્મીમાં સુખ છે મહિનું છે ને અહીંયા સુખ છે ક્યાંથી? તો સાધુ તો બહુ દુઃખી હોય, એની પાસે લક્ષ્મી નથી. મુનિરાજ જેને આપણે નમસ્કાર કરીએ છીએ એની પાસે કોઈ છોડે નથી. અરે એની પાસે જ્ઞાન લક્ષ્મી છે, તને કઈ ખબર નથી. તારી પાસે તો દૂરની લક્ષ્મી છે, ભૂતગઢનો સ્વામી છે. તું કઈ ગયો તો મારી લક્ષ્મી, મારી લક્ષ્મી. સુખ સાગરનું પૂર છે અંદર, પૂર હો પાણીનું પૂર જેમ બહે ને એમ અંદરમાં પ્રવાહ છે સુખનો, પણ દૃઢ રૂપે છે એનો પ્રવાહ, એટલે આમ આમ નહીં. અને જે કૃષ્ણ નદીનો કિનારો છે, જે દુઃખનો એમાં છાંટો પણ કિનારો એટલે દુઃખથી રહ્યું છે એ આત્મા. બધા આત્માની વાત ચાલે જો, પર્યાયમાં દુઃખ છે ત્યારે દ્રવ્યમાં સુખ છે, એવા સુખ સ્વભાવી દ્રવ્યનું અવલંબન લેતા પર્યાયમાં જે દુઃખ હતું એનો વ્યય અને પર્યાયમાં સુખનો ઉત્પાદ, વિખ્યાતો નો વ્યય, ચંદ્ર કૃષ્ણનો ઉત્પાદ, અજ્ઞાનનો વ્યય, જ્ઞાનનો ઉત્પાદ થઈ જાય છે, એમાં સુખ આવે છે. સુખ છે માટે પરિણામમાં સુખ આવે છે. સુખ પાછળ આવતું નથી, ક્યાંયથી આવશે પણ નહીં. કોઈ કાળે પાર્થિવીના વિષયમાં જાવા નાખે, અહીંથી સુખ આવશે, અહીંથી સુખ આવશે, અહીંથી સુખ, ક્યાંયથી સુખ આવશે. એકવાર પિતાએ પુત્રને કહ્યું કે બેટા સુખ તો આત્મામાં છે, તું આ જ્યાં ત્યાં જાત્યા નહીં પિતાજી, સિનેમા જોતા સુખ આવે છે. અચ્છા સિનેમા જોવાથી સુખ આવે છે, બહુ સારું. 300 ની ટિકિટ એક આજે ત્રણ મંગાવી, 17 કલાક થી 17:09 જો દીકરા આ 3 ટિકિટ આવે 9 કલાક સુધી હું સિનેમા જોઈ. કેમ કે તે મને કહ્યું કે સિનેમા જોતા મને સુખ આવે છે. ભલે પૂછે કોઈ વાંધો નહીં છે નહીં, પણ બેટા તારે તને કેમ મારે સમજાવો, ત્યાં 100 જોયો અને બીજો 150 થયો હરાકાર 5 કલાક ઘંટાળો આવ્યો. આવી તો ઘેર કેમ કે પિતાજી ઘંટાળો આવ્યો, પણ કેમ સુખ તો કઈ તમે ઘંટાળો કે ત્યારે સુખમાં કોઈ ઘંટાળો હોય તો દુઃખમાં ઘંટાળો કે વાત તમારી કાંઈ વિચારવા જેવી તો છે, પણ હજી બહુ ગળે ઉતરતી નથી, થોડું વધારે મને સમજાવો. અચ્છા બેટા તને શું ભાવે છે પરાત્મા? સમજી ગયા? અગાઉના કાળમાં તો ચૂરણ લાડુ, હવે તો ચૂરણ લાડુ ગયા, અત્યારે તો એમાં દૂધની મીઠાઈઓ બની થઈ ગઈ ને, દૂધપાસ ને ફ્રૂટ સલાડ ને વગેરે કે લાડવા બહુ. અચ્છા મારા જે કઈ ઓર્ડર આવ્યો મારા જે કોઈ શ્રીમંત માણસ લાડુ બનાવો સારા સારા,
પરિણામ પર્યાય સુધી આવે
એ દ્રવ્ય સુધી મિથ્યાનો ભાવ પડતો નથી, આત્મામાં પહોંચતો નથી, સુદુપયોગ થાય એમાં પહોંચતો નથી, સામાન્ય ઉપયોગ હોય એમાં પણ પહોંચતો નથી. એ તો જુદો ને જુદો રહે છે. શાંતિ સાથે એ તો કોઈ મહાભાઈ હોય ને ત્યારે આ નિયમસ્કાર નો સુદભાવ નિકાર કાન ઉપર આવે શબ્દ હો સંભળાય દિનવાણી સર્વગ્ર ઉજવાની વાણી છે. હો ભગવાન મહાવીર ના દિવસની માં આવેલી એ વાત છે. આ મહાવીર પ્રભુ છે ને મંદિર આપણું, એની દિવસની ચૂંટણી 2500 વર્ષ પહેલા એમાં કહ્યું છું કે જીવને વિભાવ એ ગૌતમ ગણધરે ઢીલું અને કુંકું નાચ્યા સરવા સુધી વાત ઉત્તરો ઉત્તર આવી અને શેઠ ગુરુદેવ પાસે પણ પહોંચી, એની ગુરુદેવ દ્વારા આપણી પાસે પણ આવી ગઈ. જીવમાં વિભાવ સ્વભાવ નથી. દરેકે નિર્ણય હતી. પછી કામ ઉત્સાહીએ ને થોડો ઉત્સાહી એને અભિમાન નહીં કરવું જોઈએ. જીવને ખરેખર સ્વભાવની સમિતિ જઈને ત્યાં જોયું જીવ ઉપરત તો જીવમાં વિભાવ દેખાતો નથી, રાગ દેખાતો નથી, વેદ દેખાતો નથી, વિચારના પરિણામ દેખાતા નથી, અજ્ઞાન દેખાતો નથી, દુઃખ સુખની કલ્પના એમાં દેખાતી નથી. ભાવ કર્મનો એમાં અભાવ છે. સ્વભાવમાં ભાવ કર્મનો વિભાવનો અભાવ એના પ્રકારો એમાં નથી. પછી માન અપમાન ભાવના સારો નથી. આ માન કટાય કે અપમાન કોઈ કરે એવા માન અને અપમાનના વિભાવ વિકાર આત્માના સ્વભાવમાં સ્થાનો એટલે પ્રકારો નથી. એ માન આપે ને અપમાન કરે એ તો ઉદગમની પર્યાય છે શબ્દો, અને ક્યાં એ માન અપમાન આવ્યું તારી પાસે? એ શબ્દ કણે કહેતો નથી, નિંદા સ્તુતિના શબ્દો કે તું મને સાંભળ, અને તારો આત્મા અહીંયા સુધી જતો નથી કે આ માન અપમાન અરે હું સાંભળતો જ નથી ને, હું તો જ્ઞાતા છું એમ લેને. આ તો માન અપમાનના ભાવ પ્રકારો આત્મામાં નથી એમ કહે. આવું દેખાતા આત્મા પર્યાયને લક્ષ છોડી દે, પર્યાયનું લક્ષ જાણવાનું છોડી દે અને દ્રેવ સ્વભાવને જો. એક દિલ્હી વાળા મેં એકલા સ્પષ્ટ કર્યો તો પર્યાદિત ચક્ષુ બંધ કરી બધા અભ્યાસ કરતા ત્યાં પર્યાય જોવાનું બંધ કરી દે, લક્ષ છોડી દે, દરેક સ્વભાવને જો અને પછી પર્યાયને જો તો વિતરાગતા દેખાશે તને જ્ઞાનની પર્યાયમાં, દર્શનની જાગૃતિની પર્યાયમાં જાગવી દે. આત્માશ્રે વિતરાગ પર પ્રગટ થશે. હર્ષ ભાવના સ્થાનો નથી, અહર્ષના સ્થાનો નથી. હર્ષ ને વિશાળ ગરીબમાં રાજી કોણ, ગરીબમાં નારાજી એવા જે ભાવો પ્રગટ થાય છે પર્યાયમાં એ આત્મામાં નથી. આજે બહુ વર્ષ આવી ગયો, આજે શોખમાં કરતા થઈ ગયું, શોખમાં હર્ષ હર્ષ ને શોખ કઈ એવો બનાવ્યો. અરે તારામાં નથી તો એવા, તારામાં નથી એવા આત્માને જો ને એને જાણીને જીવમાં એ નથી. આ જીવમાં ખતવી પડ્યો છે. હર્ષ ને વિશાળ જીવમાં થાય, રાગ ને દ્વેષ જીવમાં થાય, એને જીવ દેખાતો નથી. અશુદ્ધ આત્માની પ્રાપ્તિ કરે છે સમયે સમયે. શુદ્ધ જાણે આત્માને કે શુદ્ધ આત્મા મેળવે, અણશુદ્ધ જાણે આત્માને કે અણશુદ્ધ આત્મા મેળવે. હું તો શુદ્ધ સિદ્ધાર્થ આત્મા છું, લેને આત્માનું ધ્યાન કરને, ધ્યેયનું ધ્યાન કરને તો ધ્યાન નિર્મળ થઈ જશે. પરના ધ્યાનમાં રોકવાનું છે. જોઈશી કલાક આત્માને વિસ્મરણ કરશે. એ આ સ્થાનો નામ પ્રકારો આત્મામાં નથી. શુદ્ધ આત્મતત્વ સામાન્ય ચિદાનંદ આત્મા છે, શુદ્ધ ચિદરૂપો હમ આત્માનો જો છે, શુદ્ધ ચિદરૂપો હમ. અમને ખબર નથી કે આ શુદ્ધ ચિદરૂપો હમમાં આવો ચમત્કાર છે, અમને ખબર નહી. એક વખતે મારી દીકરીને આવે જિલ્લા દિલ્હીને આવે છે મુંબઈમાં, તો એને કઈ કોઈ પૂર્વના શારદા વિધિના ઉદયથી કોઈ એવું હશે લકરું મંડળમાં સમજીને ભૂતરું તો મને એક બેન બોલી મને તો બહુ આપતા છે બાપુજી, મને કાંઈ એવું બતાવો મંત્ર તો મને એટલે મેં કહ્યું સમોકાર મંત્ર બોલો બનતા ગઈથી તો તમને સામાન્ય અપેક્ષા એક પણ શાંતિ જશે. પછી પછી બોલી ના શકે બોલું બોલવા નથી. પછી મેં કહ્યું શું નથી લખવું આમ એ હું બોલો તો ભૂતળ આવી ગયું. અરે ભગવાન આ સ્થિતિ છે, અરે આ મોરબી ભૂતળું વાંધ્યા છે એને શું કીધું આમ જો મારા મા બાપ છે એ ભૂતળાને કાઢી નાખ ને ઓલો ભૂતળાને ઘેરી દઉં મોરબી ભૂતળું આ એને બહાર મેળવડાવે છે ગાડા નીચે અને એવી રીતે ભૂતળું ધોતરું આમ કરે છે કે હર્ષ ને હર્ષ શોક હર્ષ ને શોક આત્મામાં નથી એ પર્યાયમાં છે. પર્યાય મને પતરે છે એ પર્યાયનો કરતા આત્મા નથી, એ પર્યાયનો ભોગતા પણ નથી, એ પર્યાયનો ખરેખર જ્ઞાતા પણ નથી. એ તો જ્ઞાયકનો જ્ઞાતા છે. જ્ઞાતાની વ્યાખ્યા જે છે કે જ્ઞાયકને નિરંતર અનાનિરંત જાણે તેને જ્ઞાતા કહેવા, પણ જાણે તેને ખરેખર અમે જ્ઞાતા કહેતા નથી. પરમે તો એ જ્ઞાન જાણે છે, હું જાણતો નથી. અલૌકિક વાતો છે બધી સાધુ માટે ટીકા ટીકા એ ટીકા પછી આવ્યું તે નહીં તે તું નહીં ભાઈ આવ્યા છે તું આણંદ થી આવ્યા છે રોકાઈ ગયા બોલો એને કઈ કેવું લાગે એક કિસ્મત આવ્યા એની આત્માની વાત છે ને. અહીંયા વિકતાની તો સફર મનાય છે બોર્ડ વહેલું છે તારાભાઈ પ્રમુખ છે ને અહીંના એને બોર્ડ વહેલું છે આ ધર્મકથાનું સ્થાન છે વિકતાનું સ્થાન આત્મકથા ધર્મકથાનું સ્થાન છે એ છે કે આ એટલે પ્રત્યક્ષ આત્મા આ આત્મા અત્યારે પ્રત્યક્ષ ભલે દેખાતો નથી એટલે નથી કોઈ જન્મંદ હોય અને સૂર્ય ઉદય ને આપણે કહી કે સૂર્યનો ઉદય થયો કે નહીં ખોટી વાત છે. એટલે પણ તું આગળો છો અને દેવતાની હારે સામે હરીફાઈ કરત દેવતાની હારે હરીફાઈ કરો નહીં સૂર્ય ઉદયો નથી. અરે પણ તું આગળો છો દેખતો નથી દેખતાની હારે હરીફાઈ કરતો કહ્યો. એક વખત એવું કહ્યું તત્વજ્ઞાન તરંગીની માં દાખલો છે તત્વજ્ઞાન તરંગીની છે સુખચંદ્ર આચાર્ય બનાવે એમાં એક દાખલો છે એમાં એક આંકડો ને દેખતો રાતના ચંદ્રમાનું તેજ હતો કુલ સમજી ગયા ગુરનામી ચંદ્રમા એકદમ ચાંદ એમાં 108 ઓલા બગલા હાર બંધ હતા હાર બંધ એટલે ગણી શકાય એટલે બોલો 108 એ ભાઈ 108 બગલા હાર બંધ આ આકાશમાં જાય છે નહીં એકલથી એટલા પણ તું આંકડો છો એટલે દેવતાને ના પાડતા દેખે છે 108 ગણીને કહ્યું બોલાય દેવાની ભૂલ હતા એટલે કે આ 108 બગલા જાય છે પાછા હાર બંધ છે હાર બંધ છે એટલે મેં ગયા ગણી શકાય છે હાર બંધ નો બગડી છે હાર બંધ જાય છે એટલે ગણાય છે વાતાવરણ જતા હોય તો લગ્ન આમ તો લગણી શકાય નહીં પણ હાર બંધ લાઈન બંધ જાય એ એક પ્રેક્ટિસ કેવો છે એ હાર બંધ જ જાય ગણી શકાય તો આકાશમાં એને 108 નથી એટલે પણ તું આગળ એના આધારે તો કે છે 108 નથી તને પૂછતો તો કઈ નથી એમ ભગવાન આત્માને કે છે સંતો કે તારો આત્મા જગાડતું છે તારામાં વિભાવતાનો તારી જીવનો તો વિભાવ વિકાર હોય, અરે પણ હું આંગળો દેખતો નથી આત્મા ને, અને દેખતાની સામે હરીફાઈ કરે. આવી સ્થિતિ છે. આ નિર્વિકલ્પ, દેખો આ આત્મા નિર્વિકલ્પ એટલે હવે નિર્વિકલ્પ એટલે અનંત ગુણથી નિર્વિકલ્પ એટલે પર્યાય થાય છે નહીં. નિર્વિકલ્પ એટલે અનંત ગુણ છે એ અભેદ રૂપે છે. જો ગુણ ગુણી નો ભેદ કરો તો વિકલ્પ થઈ જાય. વિકલ્પ એટલે ઓરું નહીં, ગુણ ભેદ નો વિકલ્પ છે. એ તો આત્મા હવે કેમ સૌનો ભેદ છે ને, એની ચિકાસ ને પીડા ને એક તો ભેદ થઈ ગયો છે. એમાં ભગવાન આત્મા અનંત ગુણ છે. હવે જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વીર્ય પ્રભુત્વ વૈભુત્વ અનંત સ્થિતિ વિરાજમાન છે. આ નિર્વિકલ્પ ભેદ તત્વના સ્વરૂપનું કથન છે. તત્વ નહીં, તત્વ એ કથન. જીવનું આ સ્વરૂપ છે. બધાનો આત્મા આવે છે. હો આ બેઠા છે બધા, કીડી હોય, ડુંગળી હોય, મચ્છર હોય, એનો આત્મા પણ આવો છે. નિર્વિકલ્પ હવે છે તે તત્વના સ્વરૂપમાં કથન ને પ્રકાર ચાલે છે. વિશેષ આનંદ.